ક્રમાંક 273. સંયોગનું લક્ષ્ય છોડી દે ને નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ છે તેનો આશ્રય લે. વર્તમાનમાં ત્રિકાળિક ન્યાયક તે હું છું તેમ આશ્રય કર. ગુણગુણીના ભેદનું પણ લક્ષ્ય છોડીને એકરૂપ ગુણીની દ્રષ્ટિ કર. તને સમતા થશે, આનંદ થશે, દુઃખનો નાશ થશે. એક ચૈતન્ય વસ્તુ ધ્રુવ છે, તેમાં દ્રષ્ટિ દેવાથી તને મુક્તિનો માર્ગ પ્રકટ થશે. અભેદ ચીજ કે જેમાં ગુણગુણીના ભેદનો પણ અભાવ છે ત્યાં જા, તને ધર્મ થશે. રાગથી ને દુઃખથી છૂટવાનો પંથ તને હાથ આવશે. ક્રમાંક 274. પંડિત ભાગચંદજી કૃત સત્તા સ્વરૂપમાં અરહંતનું સ્વરૂપ જાણીને ગૃહિત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવેલ છે. પરમાર્થ તત્વના વિરોધી એવા કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રને ઠીક માનવા તે ગૃહિત મિથ્યાત્વ છે. હું પરનો કરતા છું, કર્મથી રોકાયેલો છું, પરથી જુદો સ્વતંત્ર નથી. શુભ રાગથી મને ગુણ થાય છે એવી જે ઊંધી માન્યતા અનાદિથી છે તે અગૃહિત મિથ્યાત્વ અથવા નિશ્ચય મિથ્યાત્વ છે. તે નિશ્ચય મિથ્યાત્વ ટાળવા પહેલાં જે ગૃહિત મિથ્યાત્વ અથવા વ્યવહાર મિથ્યાત્વ છે તે ટાળવું જોઈએ. ક્રમાંક 275. સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? સ્વાનુભૂતિ થતાં અનાકૂળ, આહલાદમય, એક આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાન ઘન પરમ પદાર્થ પરમાત્મા અનુભવમાં આવે છે. આવા અનુભવ વિના આત્મા સમ્યકપણે દેખાતો શ્રદ્ધાતો જ નથી. તેથી સ્વાનુભૂતિ વિના સમ્યક દર્શનની, ધર્મની શરૂઆત જ થતી નથી. આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું? સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાન સ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દ્રઢ નિર્ણય કરવો. જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત તત્વજ્ઞાનનો, દ્રવ્યોનું સ્વયં સિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા, દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વ્યય દ્રવ્ય નવતત્વનું સાચું સ્વરૂપ, જીવ અને શરીરની તદ્દન ભિન્ન ભિન્ન ક્રિયાઓ, પુણ્ય અને ધર્મના લક્ષણભેદ, નિશ્ચય વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના સાચા બોધનો અભ્યાસ કરવો. તીર્થંકર ભગવંતોએ કહેલા આવા અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે સર્વતત્વજ્ઞાનનો શિરમોર મુગટમણિ, જે શુદ્ધ દ્રવ્ય સામાન્ય અર્થાત પરમ પારિણામિક ભાવ એટલે કે જ્ઞાયક સ્વભાવી શુદ્ધાત્મ દ્રવ્ય સામાન્ય, જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યક દર્શનનો આશ્રય છે, મોક્ષ માર્ગનું આલંબન છે, સર્વ શુદ્ધ ભાવોનો નાથ છે, તેનો દિવ્યમયમાં હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે નિજ શુદ્ધાત્મ દ્રવ્ય સામાન્યનો આશ્રય કરવાથી જ અતિન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. ક્રમાંક 276. હું આત્મા શુદ્ધ છું, અશુદ્ધ છું, બદ્ધ છું, મુક્ત છું, નિત્ય છું, અનિત્ય છું, એક છું, અનેક છું ઇત્યાદિ પ્રકારો વડે જેણે પ્રથમ શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો છે એવા જીવને તત્વ વિચારના રાગની જ વૃત્તિ ઉઠે છે તે પણ દુઃખદાયક છે, આકુલતારૂપ છે. તેવા અનેક પ્રકારના શ્રુત જ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો હું આવો છું ને દેવો છું એવા વિચારને पुरुषार्थ द्वारा रोकतो, पर तरफ वर्ता उपयोग ने स्व तरफ खेंचतो, नय पक्षना आलंबन थी थतो जे रागनो विकल्प तेने आत्माना स्वभाव रसना भान द्वारा टाळतो, शुद्ध ज्ञान ने पण जे आत्मसन्मुख करे छे તે વખતે અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ રસથી પ્રકટ થતા આદિ મધ્ય અંત રહિત આત્માના પરમાનંદ સ્વરૂપ અમૃત રસને વેદે છે. ક્રમાંક 277. જીવ પરદ્રવ્યની ક્રિયા તો કરતો નથી, પરંતુ વિકાર કાળે પણ સ્વભાવ અપેક્ષાએ નિર્વિકાર રહે છે. અપૂર્ણ દશા વખતે પણ પરિપૂર્ણ રહે છે, સદા શુદ્ધ છે, કૃતકૃત્ય ભગવાન છે. જેમ રંગીત દશા વખતે સ્ફટિક મણીના વિદ્યમાન નિર્મળ સ્વભાવનું ભાન થઈ શકે છે, તેમ વિકારી અધૂરી દશા વખતે પણ જીવના વિદ્યમાન નિર્વિકારી પરિપૂર્ણ સ્વભાવનું ભાન થઈ શકે છે. આવા શુદ્ધ સ્વભાવના અનુભવ વિના મોક્ષ માર્ગનો પ્રારંભ પણ થતો નથી. મુનિપણું પણ નરકાદિના દુઃખોના ડરથી કે બીજા કોઈ હેતુએ પડાય છે. હું કૃતકૃત્ય છું, પરિપૂર્ણ છું, સહજાનંદ છું, મારે કાંઈ જોઈતું નથી એવી પરમ ઉપેક્ષારૂપ સહજ ઉદાસીનતારૂપ સ્વાભાવિક તટસ્થતારૂપ મુનિપણું દ્રવ્ય સ્વભાવના અનુભવ વિના કદી આવતું નથી. આવા શુદ્ધ દ્રવ્ય સ્વભાવના જ્ઞાયક સ્વભાવના નિર્ણયના પુરુષાર્થ પ્રત્યે તેની લગ્ની પ્રત્યે ફળવાનો પ્રયાસ આત્માર્થીઓએ ભવભ્રમણથી મૂંઝાયેલા મુમુક્ષુઓએ કરવા જેવો છે. ક્રમાંક 278. જેને આત્માની ખરેખરી રૂચિ જાગે તેને 24 કલાક એનું જ ચિંતન ઘોલન ને ખટક કર્યા કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. અરે નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય તે વખતે પણ પૂર્વે સત સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી ફડાક દઈને અંદરમાં ઉતરી જાય છે, એને પ્રતિકૂળતા લડતી જ નથી ને. સ્વર્ગનો જીવ સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તો પણ તેનું લક્ષ્ય છોડી અંદરમાં ઉતરી જાય છે. અહીં જરાક પ્રતિકૂળતા હોય તો અરે રે મારે આમ છે ને તેમ છે એમ કરી કરીને અનંતકાળ ગુમાવ્યો. હવે એનું લક્ષ્ય છોડી અંદરમાં ઉતરી જા ને ભાઈ, આ વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. ક્રમાંક 279. આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયક સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે, અને તેના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુ જીવ આત્માને સાક્ષાત સ્વાનુભવમાં લઈ લે છે, ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુ જીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ક્રમાંક 280. લીંડી પીપરનો દાણો કદે નાનો અને સ્વાદે અલ્પ તીખાશવાળો હોવા છતાં તેનામાં 64 પહોરી તીખાશની પૂર્ણ તીખાશની શક્તિ સદા ભરપૂર છે. એ દ્રષ્ટાંતે આત્મા પણ કદે શરીર પ્રમાણ અને ભાવે અલ્પ હોવા છતાં તેનામાં પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવ આનંદ સ્વભાવ ભરેલો છે. લીંડી પીપરને 64 પહોર ઘૂંટવાથી તેની પર્યાયમાં જેમ પૂર્ણ તીખાશ પ્રગટ થાય છે, તેમ રૂચિને અંતર્મુખ વાળીને સ્વરૂપનું ઘૂંટણ કરતાં કરતાં આત્માની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. ક્રમાંક 281. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, હું પણ એક સ્વતંત્ર પદાર્થ છું, મને કર્મ રોકી શકે નહીં. પ્રશ્ન. મહારાજ, બે જીવોને 148 કર્મ પ્રકારો સંબંધી સર્વભેદ પ્રભેદોના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ બધું બરાબર એક સરખું હોય તો તે જીવો ઉત્તરવર્તી ક્ષણે સરખા ભાવ કરે કે ભિન્ન ભિન્ન પ્રકારના? ઉત્તર. ભિન્ન ભિન્ન પ્રકારના. પ્રશ્ન. બંને જીવોની શક્તિ તો પૂરી છે અને આવરણ બરાબર સરખા છે તો પછી ભાવ ભિન્ન ભિન્ન પ્રકારના કેમ કરી શકે? ઉત્તર. અકારણ પારિણામિક દ્રવ્ય છે, અર્થાત જીવ જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે પરિણમતું દ્રવ્ય છે, તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે? તે સ્વતંત્રપણે પોતાનું બધું જ કરી શકે છે. ક્રમાંક 282. જેમ ચણામાં મીઠાશની તાકાત ભરી છે, કચાશને લીધે તે તૂરો લાગે છે ને વાવવાથી ઊગે છે, પણ શેકવાથી તેનો મીઠો સ્વાદ પ્રગટ થાય છે અને તે વાવ્યો ઉગતો નથી, તેમ આત્મામાં મીઠાશ એટલે અતિન્દ્રિય આનંદ શક્તિ ભરપૂર પડી છે. તે શક્તિને ભૂલીને શરીર તે હું, રાગાદી તે હું એવી અજ્ઞાનરૂપી કચાશને લીધે તેને પોતાના આનંદનો અનુભવ નથી પણ આકુલતાનો અનુભવ છે ને ફરી ફરી અવતાર ધારણ કરે છે, પરંતુ પોતાના સ્વરૂપ સન્મુખ થઈને તેમાં એકાગ્રતારૂપ અગ્નિ વડે શીખવાથી સ્વભાવના અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને પછી તેને અવતાર થતો નથી. ક્રમાંક 283. મુનિરાજને હાલતા ચાલતા ખાતા પીતા ચૈતન્ય ગોળો છૂટો પડી જાય છે અને તેઓ અતિન્દ્રિય આનંદામૃત રસને વેદે છે. ઊંઘમાં પણ તેમને ક્ષણવાર ઝૂલું આવે છે ને ક્ષણવાર જાગે છે. ક્ષણવાર જાગે છે ત્યારે તેમને અપ્રમત્ત ધ્યાન થઈ જાય છે, સહજપણે સહજપણે સ્વરૂપમાં લીન થઈ જાય છે. એમ વારંવાર મુનિરાજ પ્રમત્ત અપ્રમત્ત દશામાં ઝૂલતા હોય છે. આવી આવી મુનિરાજની નિદ્રા છે. તેઓ સામાન્ય માણસની જેમ કલાકોના કલાકો સુધી નિદ્રામાં ઘોર્યા ન કરે, અંતર મુહૂર્ત સિવાય વધારે કાળ છઠ્ઠે ગુણ સ્થાને મુનિરાજ રહેતા જ નથી. મુનિરાજને પાછલી રાતે ક્ષણવાર ઝૂલું આવે, તે સિવાય તેમને ઝાઝી નિદ્રા જ ન આવે એવી તેમની સહજ અંતરદશા છે. ક્રમાંક 284. સવારમાં જેને રાજસિંહાસન ઉપર દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો દેખાય છે. આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે, છતાં મોહમૂળ જીવોને વૈરાગ્ય આવતો નથી. બાપુ, સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ, એકવાર તારા આત્મા તરફ જો, બહારના ભાવો અનંતકાળ કર્યા છતાં છતાં શાંતિ ન મળે, માટે હવે તો અંતર્મુખ થા. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઈચ્છવા જેવા નથી, અંતરનું એક ચિદાનંદ તત્વ જ ભાવના કરવા જેવું છે. ક્રમાંક 285. સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને રસ્તે અસત્ય આવે. અજ્ઞાની ગમે ત્યાં જાય કે ગમે ત્યાં ઊભો હોય, પણ હું જાણું છું, હું સમજું છું, આના કરતાં હું વધારે છું, આના કરતાં મને વધારે આવડે છે વગેરે ભાવ તેને આવ્યા વગર રહેતા નથી. અજ્ઞાનીમાં સાક્ષીપણે રહેવાની તાકાત નથી. જ્ઞાનીને ગમે તે ભાવમાં, ગમે તે પ્રસંગમાં સાક્ષીપણે રહેવાની તાકાત છે. બધા ભાવોની વચ્ચે પોતે સાક્ષીપણે રહી શકે છે. અજ્ઞાનીને જ્યાં હોય ત્યાં હું અને મારું કર્યું થાય છે એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. જ્ઞાની બધેથી ઉઠી ગયો છે અને અજ્ઞાની બધે ચોંટ્યો છે. ક્રમાંક 286. આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઈચ્છે છે ને સુખને જ માટે જાવા નાખે છે. હે જીવ, તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્માનું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એ ત્રણેય સુખરૂપ છે. આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ, તારી સુખ શક્તિમાંથી જ તને સુખ મળશે. બીજે ક્યાંયથી તને સુખ નહીં મળે, કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. તારી સુખ શક્તિ એવી છે કે જ્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. માટે આત્મામાં ડૂબકી મારીને તારી સુખ શક્તિને ઉછાળ ઉછાળ, એટલે કે પર્યાયમાં પરિણમાવ, જેથી તને તારા સુખનો પ્રગટ અનુભવ થશે. ક્રમાંક 287. આજે શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ કલ્યાણકનો મંગળ દિવસ છે. મહાવીર પરમાત્મા પણ જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા. તેમને સત્સંગમાં ગમે આત્માનું ભાન થયું અને અનુક્રમે સાધનાના ઉન્નતિક્રમમાં ચડતાં ચડતાં તીર્થંકર થયા. જેમ 64 પહોરી પીપર પીસતા પીસતા તીખી તીખી થતી જાય છે, તેમ આત્મામાં જે પરમાનંદ શક્તિરૂપે ભર્યો છે તે સ્વસન્મુખતાના અંતર્મુખ પ્રયાસ વડે બહાર આવે છે. મહાવીર ભગવાને પોતાના આત્મામાં જે પૂર્ણ પરમાનંદ ભર્યો હતો તેને પોતે અનુક્રમે પ્રયાસ કરીને પ્રગટ કરી લીધો. મન, વાણી અને દેહથી છૂટ પૂર્ણ જ્ઞાનાનંદમય જે નિજ તત્વ તેને પૂર્ણપણે સાધી લીધું. જેમને પૂર્ણ પરમાનંદ પ્રગટ થઈ ગયો છે એવા પરમાત્મા ફરીને અવતાર લેતા નથી, પરંતુ જગતના જીવોમાંથી કોઈ જીવ ઉન્નતિક્રમે ચડતાં ચડતાં જગતગુરુ તીર્થંકર થાય છે. જગતના જીવોને ધર્મ પામવાની લાયકાત તૈયાર થાય છે ત્યારે એવું ઉત્કૃષ્ટ નિમિત્ત પણ તૈયાર થાય છે. જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય તે શુભ ભાવ પણ આત્માને વિતરાગતાનો લાભ કરતો નથી. તે શુભ રાગ તૂટશે ત્યારે ભવિષ્યમાં વિતરાગતાને કેવળ જ્ઞાન થશે. મહાવીર ભગવાનનો જીવ પૂર્વે ત્રીજા ભાવમાં નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતો. ત્યાં મુનિપણે સ્વરૂપ રમણતામાં રમતા હતા ત્યારે સ્વરૂપ રમણતામાંથી બહાર આવતા એવો વિકલ્પ પૂછ્યો કે આહા, આવો ચૈતન્ય સ્વભાવ તે બધા જીવો કેમ પામે? બધા જીવો આવો સ્વભાવ પામો. વાસ્તવિક રીતે એનો અર્થ એમ છે કે આહા, આવો મારો ચૈતન્ય સ્વભાવ પૂરો ક્યારે પ્રગટ થાય હું પૂરો ક્યારે થાઉં? અંતરમાં એવી ભાવનાનો જોર છે અને બહારથી એવો વિકલ્પ આવે છે કે આહા, આવો સ્વભાવ બધા જીવો કેમ પામે? એવા ઉત્કૃષ્ટ શુભ ભાવથી તેમને તીર્થંકર નામકર્મ બંધાઈ ગયું. મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થયું, પણ વાણી 66 દિવસ પછી છૂટી. કેવળ જ્ઞાન, ત્રણ કાળ, ત્રણ લોક, સ્વ પર સમસ્ત દ્રવ્યો તેમજ તેમના અનંત ભાવોને યુગપદ એક સમયમાં હસ્તામલકવત અત્યંત સ્પષ્ટપણે જાણે છે. ભગવાને દિવ્યધ્વનિમાં કહ્યું છે કે આત્મામાં અખંડ આનંદ સ્વભાવ ભર્યો છે, જેમાં જ્ઞાનાદિ અનંત સ્વભાવ ભર્યો છે. એવા ચૈતન્ય મૂર્તિ નિજ આત્માની શ્રદ્ધા કરે, તેમાં લીનતા કરે, તો તેમાંથી કેવળ જ્ઞાનનો આખો પ્રકાશ અવશ્ય પ્રગટ થાય. મહાવીર ભગવાનના જે આ ગાણા ગવાય છે તે તેમના જેવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે. તેવા સ્વરૂપને સમજે તો અત્યારે પણ એક અવતારીપણું પ્રગટ કરી શકાય છે. તેવા સ્વરૂપને જે પ્રગટ કરશે તે અવશ્ય મુક્તિને પામશે.
દેવશાસ્ત્ર ગુરુ મંગળ છે, આપણને તો દેવશાસ્ત્ર ગુરુ નું દાસત્વ જોઈએ છે. પૂજ્ય કાન ગુરુદેવ થી તો મુક્તિ નો માર્ગ મળ્યો છે. તેઓ શ્રી ચારે બાજુ થી મુક્તિ નો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવ નો અપાર ઉપકાર છે, તે ઉપકાર કેમ ભૂલાય? ગુરુદેવ નું દ્રવ્ય અલૌકિક છે, તેમનું શુદ્ધ જ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે. પરમ ઉપકારી ગુરુદેવ નું દ્રવ્ય મંગળ છે, તેમની અમૃતમય વાણી મંગળ છે. તેઓ શ્રી મંગળ મૂર્તિ છે, બહુ જતી તારણ હાર છે, મહિમાવન ગુણોથી ભરેલા છે. પૂજ્ય ગુરુદેવના ચરણ કમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર છે. ગુરુદેવનું દ્રવ્ય અલૌકિક અને અનુપમ છે. ગુરુદેવ આવીના તીર્થંકર ભગવાનના ભરતક્ષેત્રમાં સુધર્યા, એમનો અવતાર થયો, તે આ ભરતક્ષેત્ર મહાભાગ્યવાન છે. અને એ ગુરુદેવની વાણીથી આખું ભરતખંડના જીવો, કેટલા હજારો લાખો જીવોએ એ ગુરુદેવની વાણીથી દરેકના ચૈતન્યની અંદર કોઈ અપૂર્વ પંથ મેળવ્યો. ચમકાળની અંદર આ ગુરુદેવ મેળ્યા, લાખો જીવોને તૈયાર કર્યા અને ગુરુદેવને પ્રસાદ આપ્યો. ધીરે ધીરે સ્વભાવના ભક્તિથી ગુરુદેવના આત્મા ઉપર પણ અપાર ઉપકાર. ગુરુદેવના ગુણોનું વર્ણન શું કરી શકાય? એક તો સર્વગુણ સંપન્ન એવા શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવનારા કોઈ અપૂર્વ અપૂર્વ મહાપુરુષ કોઈ જુદા જ થાય તો તીર્થંકરનું કહેવું એમના છે. એમના ચરણોમાં તો એક ભક્તિ સિવાય બીજું શું આપણે કરી શકાય?
અહો યહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, અપામર પર પ્રભુ કરો યહો યહો ઉપકાર.
પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના અંતેવાસી બાલ બ્રહ્મચારી શ્રી ચંદુભાઈ જોબાળિયાને પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યે અત્યંત ભક્તિભાવ હતો. તેઓ પોતાના શાસ્ત્ર વાંચનમાં પ્રસંગોપાત આ પ્રમાણે મહિમા કરતા.
ગુરુદેવના ઉપકારની વિશેષતા શું હતી? આપણે સાંભળ્યું છે અને ઓગે ઓગે માનીએ છીએ કે ગુરુદેવ ઉપકાર કરો, પણ ગુરુદેવના ઉપકારની સાતિશયતા શું હતી? અદભુતતા શી હતી? કોઈ દિવસ વિચાર કર્યો નથી ને એમને આપણે સાંભળે છે અને ઉપકાર માને છે. ત્યારે ઉપકારની જે ગંભીરતા છે, ઉપકારની પાછળ જે તત્વજ્ઞાનનું ડેપ્સ રહેલું છે, એને ખોલીને જો ગુરુદેવ ન સમજાવ્યો તો આપણી શી દશા હોત? આપણે એનું મહત્વ એટલું શું છે? તો કે જેનો અતિશય ચમત્કાર ભરેલો ઉપકાર માતાજીએ સમજાવ્યો છે એ દ્રવ્ય એ જીવ એ સામાન્ય કોટીનો નહોતો. એની ભૂતકાળની પણ અદ્ભુતતા હતી, વર્તમાનકાળની અદ્ભુત તો આપણે પ્રત્યક્ષ અનુભવી છે અને ભવિષ્યકાળને ભય અદ્ભુતતા છે. તો આપણા તારણહાર છે એ ભવિષ્યમાં એ અત્યારે વર્તમાન તીર્થંકરનું દ્રવ્ય છે, ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. પોતાના ગુરુ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે એવું જાણીને કયો ભક્ત છે કે એનો હૃદય ઉછળી ન જાય, ભવિષ્યમાં એ તીર્થંકર થવાના છે. તો ખરેખર આ પ્રકાશે જે તીર્થંકર દ્રવ્યના પૂર્વ ભવના જેટલા ભાવ હતા એ પૈકીનો જે મનુષ્ય ભાવ છે એ મનુષ્યમાં આપણને એમના સભાસદ બનાવીને આપણે સૌભાગ્યશાળી બનાવ્યા છે. એ તીર્થંકરના જીવે ભૂતકાળમાં પણ વિતરાગનો માર્ગ સહાનુભૂતિ પ્રધાન માર્ગ એમણે પ્રવર્તાયો હતો અને એ સભાના કોણ તીર્થંકરના પૂર્વ ભવની સભાના અમે સભાસદ છે, અમારું સૌભાગ્ય છે. અને એમણે એ બતાવેલું જે તત્વ જેને હૃદયમાં જે પરણમાવ્યું છે તો એ પ્રણત્યના જોરે ભવિષ્યમાં સૂર્યકૃતિ તીર્થંકરના સભાસદ સાચા સભાસદ થાય એવો પણ યોગ બને. તો એવા એ ગુરુદેવનો જે અચિંત્ય અદ્ભુત જે છે સિમંદર ભગવાનના મુખોદ્ગત સિમંદર ભગવાનના મુખથી નીકળેલો કાહન ગુરુનું તીર્થંકર અથવા તીર્થંકર પણ એ જ આપણો મેં
યુગ શ્રષ્ટા અધ્યાત્મ યુગ શ્રષ્ટા કહાન ગુરુ કહાન ગુરુ કહાન ગુરુ કહાન ગુરુ કહાન ગુરુ કહાન ગુરુ.